એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજના આપણા વિચાર મંથનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક વિશે વાત કરવાના છીએ જેણે એમ કહી શકાય કે બિઝનેસ જગતમાં સ્પર્ધા અને વિકાસ અંગેની આપણી સમજને મૂળભૂત રીતે બદલી નાખી છે. પુસ્તકનું નામ છે બ્લુ ઓશન સ્ટ્રેટેજી અને લેખકો છે ડબલ્યુ ચાન કિમ અને રેની મોબોરેઇન. જો કે આમ તો આ પુસ્તક બિઝનેસ માટે છે, પણ મને લાગે છે કે એના વિચારો એ જીવનના ઘણા પાસાઓને સ્પર્શે છે.
બિલકુલ સાચી વાત છે, કારણ કે જુઓ, આજકાલ આપણે જ્યાં જોઈએ ત્યાં હરીફાઈ જ હરીફાઈ છે. નોકરીમાં જુઓ, ધંધામાં જુઓ, અરે ક્યારેક તો અંગત જીવનમાં પણ એવું લાગે.
હા, એ તો છે.
મોટાભાગના બજારો એટલા બધા સ્પર્ધાત્મક થઈ ગયા છે. લેખકો એને કહે છે રેડ ઓશન, એટલે કે લાલ સમુદ્ર.
લાલ સમુદ્ર, લોહી જેવો લાલ એમ?
હા, બસ એમ જ સમજો, જ્યાં દરેક જણ એકબીજા સાથે લડી રહ્યું છે, નફો સતત ઘસાઈ રહ્યો છે અને એમ કે આગળ વધવો બહુ મુશ્કેલ બની રહ્યું છે. તો આ પુસ્તક છે ને, એ આ લાલ સમુદ્રમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવે છે. એક નવા શાંત બિનહરીફ બજાર ક્ષેત્ર, જેને એ લોકો બ્લુ ઓશન કહે છે, એ કેવી રીતે બનાવવું તે શીખવે છે.
અને આજના સમયમાં જ્યાં બધું કેટલી ઝડપથી બદલાઈ રહ્યું છે, ત્યાં આ વિચાર ખરેખર કેટલો મહત્વનો છે, નહીં?
ખૂબ જ, ખૂબ જ મહત્વનો.
તો પછી આ નવી દિશા બતાવનારા લેખકો કોણ છે, જરા એમના વિશે વાત કરીએ. ડબલ્યુ ચાન કિમ અને રેની મોબોરેઇન, આ કોઈ સામાન્ય એકેડેમિક્સ નથી લાગતા.
ના, જરાય નહીં. તેઓ INSED માં સ્ટ્રેટેજીના પ્રોફેસર્સ છે. અને INSED એટલે ખબર છે, દુનિયાની ટોચની બિઝનેસ સ્કૂલ્સમાં એની ગણતરી થાય છે.
ઓહ વાહ.
અને એટલું જ નહીં, તેઓ ત્યાં જ INSED બ્લુ ઓશન સ્ટ્રેટેજી ઇન્સ્ટિટ્યૂટના સહનિર્દેશકો પણ છે, એટલે એમની વાતમાં દમ છે.
એટલે આ કોઈ હવામાંથી આવેલો વિચાર નથી, એમને પાક્કું સંશોધન હશે એની પાછળ.
બિલકુલ. વાત એમ છે કે એમનું સંશોધન 10 વર્ષથી પણ વધુ લાંબુ ચાલ્યું. ઊંડાણપૂર્વકનું કામ છે. તેમણે 30થી વધુ અલગ અલગ ઉદ્યોગો લીધા.
30થી વધુ?
હા. અને એમાં પણ છેલ્લા 100 વર્ષના સમયગાળામાં જે 150થી વધુ મહત્વની વ્યૂહાત્મક ચાલ, સ્ટ્રેટેજિક મૂવ્સ થયેલીને એ બધારો અભ્યાસ કર્યો. સફળ અને નિષ્ફળ બંને.
એટલે ખાલી સફળતાની જ વાતો નથી, નિષ્ફળ કેમ ગયા એ પણ જોયું છે.
બરાબર. એટલે જેમણે માત્ર સફળતાની વાર્તાઓ નથી કહી, પણ સફળતા પાછળના કારણો શું છે, કઈ પેટર્ન છે, કયા સિદ્ધાંતો કામ કરે છે, એ બધું તારવ્યું છે.
પણ ઘણા લોકો સફળતાનું વિશ્લેષણ તો કરે જ છે, આમાં નવું શું છે?
નવું એ છે, અને મને લાગે છે કે આ જ એમની ખાસિયત છે, કે એમણે ખાલી વિશ્લેષણ નથી કર્યું, એમણે એના આધારે નક્કર પ્રેક્ટિકલ કહી શકાય એવા સાધનો, ટૂલ્સ અને માળખા, ફ્રેમવર્ક્સ બનાવ્યા છે.
અચ્છા, એટલે કે એવા સાધનો જેનો ઉપયોગ કોઈ પણ કરી શકે.
હા, કોઈ પણ સંસ્થા. એમણે જાણે બ્લુ ઓશન બનાવવા માટેની એક રેસીપી જેવું આપી દીધું છે, સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ એમ કહી શકાય. એટલે તેઓ ખાલી નિરીક્ષકો નથી, પણ સ્ટ્રેટેજિક આર્કિટેક્ટ છે, જેમણે આખો કોયડો ઉકેલી નાખ્યો છે કે નવું બજાર બને કેવી રીતે.
રસપ્રદ. તો ચાલો ત્યારે પુસ્તકના મૂળ વિચાર પર આવીએ. આ બ્લુ ઓશન એ છે શું ખરેખર?
જો સરળ શબ્દોમાં સમજીએ તો મોટેભાગની કંપનીઓ ક્યાં લડે છે? રેડ ઓશનમાં,
એટલે કે હાલના બજારમાં.
હા, હાલના બજારમાં, હાલના ગ્રાહકો માટે અને જે ચાલ્યા આવતા નિયમો છે એ મુજબ જ એકબીજા સાથે સતત હરીફાઈ.
અને એનું પરિણામ?
પરિણામ એ કે ભાવ ઘટાડવાની હરીફાઈ થાય, માર્કેટિંગ પર ખર્ચ વધતો જાય અને અંતે બધાનો નફો ધોવાઈ જાય. પેલી શાર્ક માછલીઓવાળા લોહિયાળ સમુદ્ર જેવી હાલત.
બરાબર. અને આની સામે બ્લુ ઓશન.
બ્લુ ઓશન એટલે એકદમ નવું જ બજાર ક્ષેત્ર ઊભું કરવું, એવી જગ્યા જ્યાં કોઈ હરીફાઈ જ ના હોય, શરૂઆતમાં તો બિલકુલ નહીં.
હરીફાઈ જ ના હોય?
હા, અહીંયા મુખ્ય ધ્યેય હરીફોને હરાવવાનો નથી, પણ હરીફાઈને જ એમ કહી શકાય કે અપ્રસ્તુત બનાવી દેવાનો છે, રેલેવન્સ જ ખતમ કરી દેવાનો.
વાહ.
આ નવા બજારો હાલની માંગમાંથી નથી બનતા, પણ નવી જ માંગ ઊભી કરીને બને છે. એટલે પુસ્તકનો મુખ્ય સંદેશ એ છે કે લાંબા ગાળાની સફળતા રેડ ઓશનમાં લડવાથી નથી મળતી, પણ બ્લુ ઓશન બનાવવાથી મળે છે.
પણ આ શક્ય કેવી રીતે બને? સામાન્ય સમજ તો એવી છે કે જો કંઈક સારું અલગ આપવું હોય તો ખર્ચો વધે, અને જો ખર્ચ ઘટાડવો હોય તો પછી ક્વોલિટીમાં બાંધછોડ કરવી પડે.
અને બસ આજ પુસ્તકનો સૌથી ક્રાંતિકારી વિચાર છે, વેલ્યુ ઇનોવેશન, મૂલ્ય નવીનતા.
વેલ્યુ ઇનોવેશન,
હા. લેખકો કહે છે કે કંપનીઓએ ભિન્નતા એટલે કે ડિફરન્સિએશન અને ઓછો ખર્ચ, લો કોસ્ટ, આ બંને વસ્તુ એકસાથે મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
બંને એકસાથે?
હા, બંને એકસાથે. આ જે પરંપરાગત વિચાર છે ને કે કાં તો સારું આપો કાં તો સસ્તું આપો, વેલ્યુ કોસ્ટ ટ્રેડ ઓફ, એને તોડવાની વાત છે. જ્યારે તમે ગ્રાહક માટે મૂલ્યોમાં એક મોટી છલાંગ લગાવો છો અને સાથે સાથે તમારો પોતાનો ખર્ચ પણ ઘટાડો છો, ત્યારે તમે વેલ્યુ ઇનોવેશન કરો છો.
અચ્છા.
અને આ જ બ્લુ ઓશનનો પાયો છે, આનાથી જ નવું બજાર ખુલે છે.
આ સાંભળવામાં તો બહુ જબરદસ્ત લાગે છે, એક સાથે વધુ મૂલ્ય પણ આપવાનું અને ખર્ચ પણ ઘટાડવાનું. પણ કંપનીઓ આ વેલ્યુ ઇનોવેશન શોધે કઈ રીતે? મતલબ રેડ ઓશનમાં લડતા લડતા અચાનક આ બ્લુ ઓશનનો રસ્તો દેખાય કેવી રીતે? કંઈક ટૂલ હશે ને એના માટે?
ચોક્કસ. એના માટે જ લેખકોએ કેટલાક બહુ જ ઉપયોગી અને વિચાર પ્રેરક સાધનો આપ્યા છે. સૌથી પહેલું કામ એ છે કે અત્યારે આપણે ક્યાં ઊભા છીએ એ સમજવું. પરિસ્થિતિ શું છે?
હા, એ તો જરૂરી છે.
એના માટે તેઓ સ્ટ્રેટેજી કેનવાસ વાપરવાનું કહે છે. આ એક ગ્રાફ જેવું છે, એમાં એક્સ એક્સિસ પર એવા પરિબળો હોય જેના પર ઉદ્યોગમાં સ્પર્ધા થતી હોય, જેમ કે કિંમત, ગુણવત્તા, સેવા, ઝડપ વગેરે, અને વાય એક્સિસ પર દરેક કંપની આ પરિબળોમાં ગ્રાહકને કેટલું મૂલ્ય આપે છે એનું લેવલ.
એટલે કે એક ચિત્ર મળે કે કોણ શું કરી રહ્યું છે.
બરાબર. દરેક કંપનીની એક વેલ્યુ કર્વ બને. અને રેડ ઓશનમાં શું થાય, મોટાભાગે બધી કંપનીઓની વેલ્યુ કર્વ લગભગ સરખી જ દેખાય, બધા એક જ દિશામાં ભાગતા હોય. આ કેનવાસ આપણને સ્પષ્ટ બતાવે છે કે રમત અત્યારે ક્યાં રમાઈ રહી છે.
ઓકે, એટલે પહેલા તો આ કેનવાસ બનાવીને જોવાનું કે બધા ક્યાં અને કેવી રીતે લડી રહ્યા છે, સમજાવો. પછી
એ ચિત્રને બદલવા માટે,
હા,
એ ચિત્રને બદલવા માટે અને વેલ્યુ ઇનોવેશન શોધવા માટે બીજું એક બહુ શક્તિશાળી સાધન છે, એ છે ફોર એક્શન્સ ફ્રેમવર્ક. એને ERRC ગ્રેડ પણ કહેવાય છે.
ERRC?
હા, ERRC. આ ચાર સવાલો પૂછવાની વાત છે જેનાથી નવો રસ્તો મળે. પહેલું, એલિમિનેટ. ઈ, દૂર કરો. ઉદ્યોગમાં એવા કયા પરિબળો છે જે વર્ષોથી ચાલ્યા આવે છે, બધા એને મહત્વના માને છે, પણ ખરેખર ગ્રાહક માટે હવે એનું ખાસ મૂલ્ય નથી. એવા પરિબળોને શોધીને પૂરેપૂરા દૂર કરી દો.
કાઢી જ નાખો.
બીજું, રિડ્યુસ. આર, ઘટાડો. એવા કયા પરિબળો છે જે જરૂરી તો છે પણ ઉદ્યોગના સ્ટેન્ડર્ડ કરતાં ઘણા ઓછા કરી શકાય, જેનાથી ખર્ચ ઘટે અને કદાચ વસ્તુ કે સેવા સરળ બને.
ઓકે.
ત્રીજું, રેઝ. આર, વધારો. કયા પરિબળો એવા છે જેને ઉદ્યોગના અત્યારના સ્તર કરતાં ઘણા ઊંચા લઈ જવા જોઈએ, જેથી ગ્રાહકને ખરેખર કંઈક ખાસ, વધુ મૂલ્ય મળે.
રાઈટ.
અને ચોથું, ક્રિએટ. સી, બનાવો. એવા કયા નવા જ પરિબળો ઊભા કરી શકાય જે ઉદ્યોગે આજ સુધી ક્યારે ઓફર જ નથી કર્યા, જે એક નવી જ માંગ, નવી જ જરૂરિયાત ઊભી કરી શકે.
વાહ. એટલે ERRC, એલિમિનેટ, રિડ્યુસ, રેઝ, ક્રિએટ. શું કાઢી નાખવું, શું ઓછું કરવું, શું વધારવું અને શું નવું બનાવવું, આ ચાર પ્રશ્નો પૂછીને જૂના માળખાને તોડી શકાય એમ ને?
બરાબર. આ ચાર ક્રિયાઓ દ્વારા જ ભિન્નતા રેઝ ક્રિએટથી અને ઓછો ખર્ચ એલિમિનેટ રિડ્યુસથી એકસાથે મળે છે, અને એ જ તો છે વેલ્યુ ઇનોવેશન.
આનું કોઈ ઉદાહરણ આપી શકો, કોઈ જાણીતી કંપની જેણે આવું કર્યું હોય?
હા, ચોક્કસ. એકદમ ક્લાસિક ઉદાહરણ છે ઓસ્ટ્રેલિયન વાઇન બ્રાન્ડ યેલો ટેલનું.
યેલો ટેલ વાઇન? હા, સાંભળ્યું છે.
તો પહેલા વાઇન ઉદ્યોગ કેવો હતો? બહુ જટિલ, અઢળક વેરાયટી, સમજવી અઘરી એવી ટર્મિનોલોજી, કઈ વાઇન ક્યાં ખોરાક સાથે લેવી, સામાન્ય માણસ માટે ગૂંચવાળા ભર્યું હતું.
હા, સાચી વાત છે.
યેલો ટેલે આ ERRC ફ્રેમવર્ક વાપર્યું. જુઓ કેવી રીતે, એલિમિનેટ. એમણે વાઇનની બધી જ જટિલ પરિભાષા, એજિંગ, કેટલા વર્ષ જૂની જેવી બાબતો, એ બધું કાઢી જ નાખ્યું. રિડ્યુસ, એમણે વાઇનના જે સેંકડો પ્રકારો હતા ને એ ઘટાડીને બહુ ઓછા કરી દીધા, ગ્રાહક માટે પસંદગી સરળ બનાવી. રેઝ, એમણે શું વધાર્યું? વાઇન પીવાની સરળતા, એનો ફ્રૂટી તાજગી ભર્યો સ્વાદ અને બ્રાન્ડની ઓળખ તરીકે મજા અને સરળતાને આગળ કરી. ક્રિએટ, એમણે શું નવું બનાવ્યું? એમણે એવી સરળ, આકર્ષક બોટલ બનાવી, લેબલ પણ એવા રાખ્યા જે બિયર કે બીજા હળવા પીણા પીનારાઓને પણ અપીલ કરે, એકદમ ફ્રેન્ડલી અપ્રોચ.
ઓ, એટલે એમણે આખું ફોકસ જ બદલી નાખ્યું.
બિલકુલ. અને પરિણામ, એમણે એવા લોકોને આકર્ષ્યા જેઓ પહેલા વાઇન પીતા જ નહોતા. બિયર પીનારા, કોકટેલ પીનારા, એ બધા યલો ટેલ તરફ વળ્યા. એમણે પોતાનો એક નવો જ બ્લુ ઓશન બનાવ્યો, જ્યાં પરંપરાગત જૂની વાઇન કંપનીઓની સ્પર્ધા એમને નડી જ નહીં.
કમાલ છે. એટલે એમણે ભિન્નતા પણ આપી અને સાથે સાથે કદાચ જટિલતા ઘટાડીને ખર્ચ પણ ઓછો કર્યો હશે.
એક્ઝેક્ટલી. વેલ્યુ ઇનોવેશન આ જ છે. એટલે આ સાધનો છે ને, એ આપણને માત્ર હાલના ગ્રાહકો અને સ્પર્ધકો પર ધ્યાન આપવાને બદલે એકદમ અલગ રીતે વિચારવા મજબૂર કરે છે. અને લેખકો એ પણ કહે છે કે બ્લુ ઓશન શોધવા માટે આપણે હાલના ઉદ્યોગની જે સીમાઓ છે એની બહાર જવું જોઈએ.
સીમાઓની બહાર? એટલે
કે દાખલા તરીકે, આપણા ગ્રાહકો આપણી પ્રોડક્ટ કે સેવાના બદલામાં બીજું શું વાપરી શકે છે? વૈકલ્પિક ઉદ્યોગો. આપણી પ્રોડક્ટ સેવા સાથે બીજી કઈ વસ્તુઓ કે સેવાઓ જોડાયેલી છે? પૂરક ઓફરિંગ. અને સૌથી મહત્વનું, જે લોકો આપણા ગ્રાહકો નથી, નોન કસ્ટમર્સ, તેઓ શા માટે નથી?
હા, આ રસપ્રદ મુદ્દો છે. જેઓ આપણી વસ્તુ નથી વાપરતા એમનું શું?
એમની જરૂરિયાતો શું છે જે આપણો આખો ઉદ્યોગ સંતોષી નથી રહ્યો? આ બિન ગ્રાહકો પર ધ્યાન કેન્દ્રિત કરવાથી ઘણીવાર બ્લુ ઓશનની ચાવી મળી જાય છે. એમનામાં બહુ મોટી સંભાવના છુપાયેલી હોય છે.
સમજાયું. એટલે કેનવાસથી પરિસ્થિતિ સમજો, ERRC થી નવો રસ્તો શોધો અને બિન ગ્રાહકો પર ધ્યાન આપો. પણ આ બધું કાગળ પર તો સારું લાગે, આઈડિયા મળી પણ જાય, પણ પછી એને અમલમાં મૂકવું એ સૌથી અઘરું કામ નથી, ખાસ કરીને મોટી કંપનીઓમાં?
હા, તમે સાવ સાચી વાત કરી. આ એક બહુ મોટો પડકાર છે અને લેખકો આ વાતને બરાબર સમજે છે. એટલે જ એમણે અમલીકરણ, ઇમ્પ્લિમેન્ટેશન પર પણ ખાસ ભાર મૂક્યો છે.
શું કહે છે એ લોકો આ વિશે?
એમનું કહેવું છે કે વ્યૂહરચના ઘડતી વખતે જ એના અમલીકરણ વિશે પણ વિચારવું જ જોઈએ. એ અલગ નથી. બે મુખ્ય બાબતો પર એમણે ધ્યાન દોર્યું છે. એક છે ટિપિંગ પોઈન્ટ લીડરશિપ.
ટિપિંગ પોઈન્ટ લીડરશિપ, એ શું છે?
આનો અર્થ એ છે કે કોઈ મોટો બદલાવ લાવવા માટે તમારે આખી સંસ્થાના દરેક માણસને સાથે લેવાની કે મનાવવાની જરૂર નથી. એ શક્ય પણ નથી હોતું ઘણીવાર.
હા, એ તો અઘરું છે.
પણ સંસ્થામાં અમુક લોકો, અમુક પ્રક્રિયાઓ, અમુક પરિબળો એવા હોય છે જેનો પ્રભાવ બહુ વધારે હોય છે. એમને ઓળખીને એમના પર ધ્યાન કેન્દ્રિત કરવાથી ઓછા સંસાધનોથી પણ મોટો ફેરફાર લાવી શકાય છે. જાણે ડોમિનો ઇફેક્ટ ઊભી કરવી. મુખ્ય અવરોધો કયા છે? જેમ કે લોકોની જૂની માનસિકતા, પૈસાની અછત, મોટિવેશનનો અભાવ કે પછી અંદરનું રાજકારણ, એને સ્માર્ટલી ઓળખીને દૂર કરવા.
ઓકે, એટલે બધાને બદલવાને બદલે કી પોઈન્ટ્સ પર ફોકસ કરવું.
અને બીજું
છે ફેર પ્રોસેસ, એટલે કે ન્યાયી પ્રક્રિયા.
ન્યાયી પ્રક્રિયા?
હા, જ્યારે તમે કોઈ નવી સ્ટ્રેટેજી બનાવો છો ત્યારે એ આખી પ્રક્રિયામાં જે લોકો તેનાથી સીધા પ્રભાવિત થવાના છે એમને સામેલ કરવા જોઈએ. એમને પોતાનો મત રજૂ કરવાની તક મળવી જોઈએ. એન્ગેજમેન્ટ. જે પણ નિર્ણયો લેવાયા એ શા માટે લેવાયા એની પાછળનું કારણ સ્પષ્ટપણે સમજાવવું જોઈએ. એક્સપ્લેનેશન, અને ભવિષ્યમાં એમની પાસેથી શું અપેક્ષા રાખવામાં આવે છે એ પણ ચોખ્ખું કહેવું જોઈએ. એક્સપેક્ટેશન ક્લેરિટી.
આનાથી શું ફાયદો થાય? આનાથી વિશ્વાસ વધે છે. જો લોકોને લાગે કે આખી પ્રક્રિયા ન્યાયી હતી, ભલે પછી એમનો દરેક સૂચન સ્વીકારાયો ન હોય, તો પણ તેઓ અંતિમ નિર્ણયને અને એના અમલીકરણને ટેકો આપે તેવી શક્યતા બહુ વધી જાય છે. એમાં એમની પ્રતિબદ્ધતા વધે છે. એટલે અમલીકરણ એ કોઈ પછીનું સ્ટેપ નથી, પણ સ્ટ્રેટેજી ડિઝાઇનનો જ એક અતૂટ ભાગ છે.
આ બહુ મહત્વની વાત કહી. ફેર પ્રોસેસ ઘણીવાર આ જ રહી જાય છે. તો આ આખી ચર્ચા પરથી જો આપણે મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો કયા કયા ગણાવી શકીએ?
મને લાગે છે કે 3-4 મુદ્દાઓ ખાસ છે. એક તો સ્પર્ધાને હરાવવાનો વિચાર જ છોડી દો, એને અપ્રસ્તુત બનાવી દો. તમારું બધું ધ્યાન હરીફો શું કરે છે એના પર રાખવાને બદલે ગ્રાહક માટે કંઈક અસાધારણ નવું મૂલ્ય કેવી રીતે બનાવવું એના પર કેન્દ્રિત કરો.
બરાબર, પહેલો મુદ્દો.
બીજું, વેલ્યુ ઇનોવેશનને ચાવી છે. એ માન્યતા તોડો કે ભિન્નતા અને ઓછો ખર્ચ એકસાથે ન થઈ શકે. થઈ શકે છે, અને એ જ બ્લુ ઓશનનું એન્જિન છે.
બીજો મુદ્દો, વેલ્યુ ઇનોવેશન.
ત્રીજું, બ્લુ ઓશન શોધવું એ કંઈ નસીબની રમત નથી, એક વ્યવસ્થિત પ્રક્રિયા છે. પુસ્તકમાં જે સાધનો આપ્યા છે, જેમ કે સ્ટ્રેટેજી કેનવાસ, ERRC ગ્રેડ, સિક્સ પાથ્સ, એનો ઉપયોગ કરીને કોઈ પણ સંસ્થા આ દિશામાં પદ્ધતિસર વિચારી શકે છે.
હા, એટલે કે એ શીખી શકાય છે.
ચોક્કસ. અને ચોથું, બિન ગ્રાહકો નોન કસ્ટમર્સમાં વિકાસની અગ્રોમની તકો રહેલી છે. આપણું ધ્યાન હંમેશા હાલના ગ્રાહકો પર હોય છે, પણ જે લોકો આપણી પ્રોડક્ટ કે સેવા નથી વાપરતા એમની જરૂરિયાતો સમજવામાં ઘણીવાર મોટી સફળતા છુપાયેલી હોય છે. હાલના બજારની બહાર જોવાનું શીખો.
આ ચાર મુદ્દાઓ એ ભારત અને ગુજરાતના સંદર્ભમાં કેવી રીતે લાગુ પડે? અહીં તો ઘણા પરંપરાગત ઉદ્યોગો પણ છે અને નવા સ્ટાર્ટઅપ્સ પણ ધૂમ મચાવી રહ્યા છે.
અરે, ખૂબ જ લાગુ પડે. તમે જુઓ, આપણે ત્યાં કેટલાય બજારો એકદમ ભીડવાળા છે. ટેલિકોમ જુઓ, રિટેલ, શિક્ષણ, રિયલ એસ્ટેટ, ઘણી જગ્યાએ ભાવ કાપવાની જ હરીફાઈ ચાલે છે.
હા, એ તો છે.
અહીંની કંપનીઓ નાની હોય કે મોટી, આ ERRC જેવા ફ્રેમવર્ક વાપરીને વિચારી શકે કે અમે શું અલગ કરી શકીએ, કયા એવા ગ્રાહકો છે જેમના સુધી અમે પહોંચ્યા જ નથી. દાખલા તરીકે, કોઈ સ્થાનિક ફરસાણની દુકાન છે, એ ખાલી ભાવ પર લડવાને બદલે વિચારી શકે કે હું હેલ્ધી ઓર્ગેનિક ઘટકો વાપરીને નાસ્તા બનાવો, કે પછી ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ રેન્જ બનાવો, અથવા તો કોર્પોરેટ ઓફિસો માટે સ્પેશિયલ લંચ બોક્સ સર્વિસ શરૂ કરો. આ બધું બ્લુ ઓશન તરફના પગલાં છે.
સાચી વાત છે.
અને સ્ટાર્ટઅપ્સ માટે તો આ સોનેરી તક છે. એમની પાસે ગુમાવવા માટે ઓછું હોય છે. તેઓ શરૂઆતથી જ એવી જગ્યા શોધી શકે જ્યાં મોટી સ્થાપિત કંપનીઓ સાથે સીધી ટક્કર જ ન કરવી પડે.
પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય એવા છે, નહીં? કોટ્સ જેવા.
હા, બિલકુલ. જેમ કે એક મુખ્ય વિચાર જે વારંવાર આવે છે, સ્પર્ધાને હરાવવાનો એકમાત્ર રસ્તો એ છે કે સ્પર્ધાને હરાવવાનો પ્રયાસ બંધ કરો.
આ થોડું વિચિત્ર લાગે, પણ ઊંડો અર્થ છે.
હા, આનો મતલબ એ નથી કે હરીફો શું કરે છે એ જોવાનું જ બંધ કરી દો, પણ તમારી શક્તિ, તમારો સમય, તમારા પૈસા, એ બધું હરીફોની નકલ કરવામાં કે એમને નીચા પાડવામાં વાપરવાને બદલે કંઈક નવું, કંઈક ખરેખર મૂલ્યવાન બનાવવામાં વાપરો. ધ્યાનનું કેન્દ્ર બદલો.
બરાબર. અને બીજો એક વિચાર જે મને બહુ ગમ્યો, વેલ્યુ ઇનોવેશન સ્પર્ધાને અપ્રસ્તુત બનાવે છે, કારણ કે તે ખરીદદારો અને કંપની બંને માટે મૂલ્યમાં એક મોટી છલાંગ લગાવે છે.
હા, આ બંને માટેવાળો ભાગ બહુ અગત્યનો છે.
હા, એ જ. ઘણીવાર આપણે વિચારીએ કે ગ્રાહકને ફાયદો થાય તો કંપનીને નુકસાન જાય, અથવા કંપની નફો કરે તો ગ્રાહકને મોંઘું પડે, પણ આ કહે છે કે એવું જરૂરી નથી.
બરાબર. વેલ્યુ ઇનોવેશન એવી સ્થિતિ ઊભી કરે છે જ્યાં ગ્રાહકને પણ વધુ મૂલ્ય મળે અને કંપનીનો ખર્ચ ઘટે અથવા નફાકારકતા વધે. બંને માટે જીત, વિન વિન જેવી પરિસ્થિતિ, એ જ ટકાઉ છે. અને ત્રીજો એક શક્તિશાળી વિચાર છે, બજારોની સીમાઓ પથ્થરની લકીર નથી, તે બનાવી અને ફરીથી બનાવી શકાય છે.
આ તો બહુ મોટિવેશનલ વાત છે.
છે. આ આપણને યાદ અપાવે છે કે ઉદ્યોગના જે નિયમો આધે છે એ કાયમ માટે નથી, એ બદલાઈ શકે છે. અને કોણ બદલશે? જે ખેલાડીઓ છે, જે મેનેજરો છે, જે ઉદ્યોગ સાહસિકો છે, એ લોકો પોતાની વ્યૂહાત્મક ક્રિયાઓથી બજારને નવો આકાર આપી શકે છે. આપણે પરિસ્થિતિના શિકાર નથી, પણ એના ઘડવૈયા બની શકીએ છીએ.
ખૂબ સરસ. તો આ બધા વિચારોનો ઉપયોગ કોણ કોણ કરી શકે? શું આ બધું ખાલી મોટી મોટી કંપનીઓ માટે જ છે?
ના ના, જરાય નહીં. આ વિચારો બધા માટે છે. સ્ટાર્ટઅપ્સ, એમના માટે તો ખાસ. ભીડવાળી જગ્યામાં કૂદી પડવાને બદલે શરૂઆતથી જ પોતાનો બ્લુ ઓશન શોધી શકે. સ્થાપિત કંપનીઓ, તેઓ પણ પોતાના હાલના રેડ ઓશન બિઝનેસને ચાલુ રાખીને એની સાથે સાથે નવા બ્લુ ઓશન્સ વિકસાવી શકે છે. ભવિષ્યના વિકાસ માટે આ જરૂરી છે. બિન નફાકારક સંસ્થાઓ એનજીઓઝ, એમને તો સંસાધનોની હંમેશા અછત હોય છે, તો તેઓ પણ આ વેલ્યુ ઇનોવેશનનો ઉપયોગ કરીને ઓછા ખર્ચે વધુ સામાજિક અસર કેવી રીતે ઊભી કરવી એ વિચારી શકે છે. બિન નફાકારક સંસ્થાઓ અને
વ્યક્તિગત કારકિર્દી માટે પણ,
કારકિર્દી માટે કેવી રીતે આપણે પણ વિચારી શકીએ કે આપણી નોકરીમાં કે આપણા પ્રોફેશનમાં આપણે કયા રેડ ઓશનમાં ફસાયેલા છીએ, એવી કઈ સ્કિલ્સ છે જે હવે બધા પાસે છે, સામાન્ય થઈ ગઈ છે, એને રિડ્યુસ કરી શકીએ, કયા નવા કૌશલ્યો કે ક્ષમતાઓ આપણે ઊભી ક્રિએટ કરી શકીએ જે આપણને ભીડમાંથી અલગ તારવે, આપણી પોતાની યુનિક વેલ્યુ કર્વ બનાવી શકીએ.
વાહ, આ તો પર્સનલ લેવલ પર પણ લાગુ પડે. મારા માટે આ પુસ્તકમાંથી શીખવાની મુખ્ય વાત એ રહી કે નવીનતા લાવવા માટે કોઈ જાદુઈ શક્તિ કે બહુ મોટા બજેટની જરૂર નથી હોતી. ERRC જેવી સરળ પણ શક્તિશાળી ફ્રેમવર્કનો ઉપયોગ કરીને જો પદ્ધતિસર વિચારવામાં આવે તો ખરેખર ક્રાંતિકારી પરિણામો લાવી શકાય છે. અને પેલી અમલીકરણવાળી વાત, ફેર પ્રોસેસ, એ શરૂઆતથી ધ્યાનમાં રાખવી કેટલી જરૂરી છે એ પણ બરાબર સમજાઈ ગયું.
અને મારા માટે જો એક મુખ્ય બોધપાઠ કહું તો એ છે કે આપણી નજર મોટાભાગે ક્યાં ચોંટેલી રહે છે? હાલના ગ્રાહકો અને હાલના સ્પર્ધકો પર. બસ આટલામાં જ. આ પુસ્તક આપણને એ દ્રષ્ટિ હટાવીને દૂર સુધી બિન ગ્રાહકો તરફ અને ઉદ્યોગની જે દેખીતી સીમાઓ છે એની પેલે પાર જોવા માટે પ્રેરિત કરે છે. મને લાગે છે કે વિકાસની, ગ્રોથની અસલી ચાવી ઘણીવાર ત્યાં છુપાયેલી હોય છે.
તો અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. આપણે બધા કોઈક ને કોઈક રીતે કોઈક ને કોઈક રેડ ઓશનમાં તો તરી જ રહ્યા છીએ, કામ પર હોય, ધંધામાં હોય કે કદાચ અંગત જીવનના કોઈ પાસામાં પણ. શું આજે આપણે પેલું 4 એક્શન્સ ફ્રેમવર્ક, એલિમિનેટ, રિડ્યુસ, રેઝ, ક્રિએટ નો ઉપયોગ કરીને ફક્ત એક નાનું પગલું વિચારી શકીએ? એક નાનો ફેરફાર જે આપણને આપણા પોતાના બ્લુ ઓશન તરફ દોરી જવાની શરૂઆત કરી શકે.
બહુ સરસ વિચાર છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવો વિચાર જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.